એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર શ્રોતાઓ, એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર, એમ કહી શકાય કે ઊંડાણપૂર્વક, વાતચીત કરવાના છીએ જે ઘણીવાર ગરમાગરમ ચર્ચાનો વિષય બને છે, ખાસ કરીને શિક્ષણ જગતમાં.
હા, અને એ વિષય છે શાળા પસંદગી, એટલે કે સ્કૂલ ચોઇસ.
બરાબર.
અને જો આ વિષય જેટલો સરળ લાગે છે ને એટલો છે નહીં, એમાં ઘણા સ્તરો છે, ઘણા મંતવ્યો છે. અને આપણી આજની ચર્ચાનો મુખ્ય આધાર ડેવિડ આર ગાર્સિયાનું વિસ્તૃત સંશોધન અને વિશ્લેષણ રહેશે.
હા, એમણે આ જટિલ મુદ્દાની ગૂંચ ઉકેલવાનો સારો પ્રયાસ કર્યો છે, એમ કહી શકાય.
બિલકુલ.
અને આ મુદ્દો સમજવો મને લાગે છે કે ખરેખર અગત્યનો છે, કારણ કે શિક્ષણ સુધારણાની વાતો ઘણીવાર કેવી હોય છે કે બે અંતિમોમાં વહેંચાઈ જાય છે, કાં તો સંપૂર્ણ સમર્થન અથવા સંપૂર્ણ વિરોધ.
હા હા, પણ વાસ્તવિકતા ક્યાંક વચ્ચે હોય છે, ખરું ને?
એકદમ. ગાર્સિયાનું કામ આપણને બ્લેક એન્ડ વ્હાઇટ દલીલોથી આગળ વધીને પુરાવા આધારિત ચિત્ર જોવામાં મદદ કરે છે. તો ચાલો આ રસપ્રદ વિષયમાં ઊંડા ઉતરીએ.
ચોક્કસ. શરૂઆત કરીએ લેખક ડેવિડ આર ગાર્સિયાના પરિચયથી. તેઓ કોઈ સામાન્ય વિશ્લેષક નથી. એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીની મેરી લુ ફલ્ટન ટીચર્સ કોલેજમાં શિક્ષણ નીતિના જાણીતા પ્રોફેસર અને સંશોધક છે.
અને એમનો અનુભવ પણ નોંધપાત્ર છે. લગભગ બે દાયકા કરતાં વધુ સમયથી તેઓ આ ક્ષેત્રમાં છે. શિક્ષણ નીતિ, એનું રાજકારણ અને વાસ્તવિક અમલીકરણ, આ બધા વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરી રહ્યા છે.
હા, અને સૌથી રસપ્રદ વાત એ છે કે તેઓ કોઈ ચોક્કસ વિચારધારાને વળગી રહેવાને બદલે નક્કર પુરાવા પર વધુ ભાર મૂકે છે. મતલબ કે પ્રયોગમૂળક પુરાવા શું કહે છે એ જોવું.
બરાબર. શાળાઓની જવાબદારી, શૈક્ષણિક સમાનતા જેવા મુદ્દાઓ એમના સંશોધનના કેન્દ્રમાં રહ્યા છે.
અને તેમનો દૃષ્ટિકોણ એટલા માટે પણ ખાસ બની જાય છે કારણ કે તેઓ એરિઝોના જેવા રાજ્યમાંથી આવે છે. એરિઝોનાને ઘણીવાર શાળા પસંદગીના વિકલ્પો માટે એમ કહીએ ને કે ગ્રાઉન્ડ ઝીરો ગણવામાં આવે છે.
હા, અમુક લોકો મજાકમાં વાઇલ્ડ વેસ્ટ પણ કહે છે, કારણ કે ત્યાં ઘણા બધા અને વિવિધ પ્રકારના પસંદગીના કાર્યક્રમો ચાલે છે.
બરાબર. એટલે એમને માત્ર સિદ્ધાંતો નહીં પણ વાસ્તવિક દુનિયામાં આ નીતિઓ કેવી રીતે કામ કરે છે તેનો સીધો અનુભવ અને ડેટા મળે છે.
એટલે કે તેઓ માત્ર પુસ્તકો વાંચીને વાત નથી કરતા, પણ જમીની હકીકતથી પણ વાકેફ છે. અને એ પણ સ્પષ્ટ કરવું જરૂરી છે કે ગાર્સિયા કોઈ ચોક્કસ પક્ષ કે જૂથના પ્રવક્તા નથી.
ના, બિલકુલ નહીં.
તેઓ એક નિષ્પક્ષ શૈક્ષણિક સંશોધક છે. એમનો હેતુ પુરાવાના આધારે સંતુલિત ચિત્ર રજૂ કરવાનો છે. અને એમની લખવાની શૈલી પણ એવી છે કે જટિલ સંશોધનના તારણો પણ સામાન્ય લોકો સુધી સરળતાથી પહોંચી શકે.
બરાબર. ગાર્સિયાના કામનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે શાળા પસંદગીની આસપાસ જે રાજકીય ધ્રુવીકરણ છે, જે ઘણીવાર ખોટી માહિતીનો માહોલ છે, એનાથી ઉપર ઉઠીને વાસ્તવિક પુરાવા શું કહે છે તે સમજાવવું.
એમ કહી જ ન શકાય કે તે હંમેશા સફળ જ થાય કે હંમેશા નિષ્ફળ.
હા, એટલે એની અસરકારકતાનો આધાર તો જે તે કાર્યક્રમની ચોક્કસ ડિઝાઇન કેવી છે, એનું અમલીકરણ સ્થાનિક સ્તરે કેવી રીતે થાય છે અને ત્યાંની પરિસ્થિતિઓ શું છે, આ બધા પર રહેલો છે.
આ વાત સીધી એ પ્રશ્ન તરફ દોરી જાય છે જે બધા પૂછે છે, શું શાળા પસંદગી કામ કરે છે?
અને ગાર્સિયાનો જવાબ જે કદાચ ઘણાને નિરાશ કરી શકે તે છે, તે આધાર રાખે છે.
હા, ઇટ ડિપેન્ડ્સ.
બરાબર. આ જવાબ એવા લોકોના દાવાઓને પડકારે છે જેઓ કહે છે કે આ જાદુઈ ઉકેલ છે, અને એવા લોકોના દાવાઓને પણ જેઓ કહે છે કે આનાથી બધું બગડી જશે. સત્ય વધુ જટિલ છે.
તેમનું વિશ્લેષણ આપણને એક સફર પર લઈ જાય છે. આપણે શાળા પસંદગીના ઇતિહાસના મૂળમાં જઈએ છીએ.
હા.
પછી એની જુદી જુદી પદ્ધતિઓ, જેમ કે ચાર્ટર શાળાઓ, વાઉચર્સ, મેગ્નેટ શાળાઓ, ઓપન એનરોલમેન્ટ, એને સમજીએ છીએ.
અને પછી સૌથી અગત્યનું, આ બધાની વિદ્યાર્થીઓની સિદ્ધિઓ પર, શૈક્ષણિક સમાનતા પર અને જે પરંપરાગત સરકારી શાળાઓ છે તેના પર શું અસર પડે છે તેની ચર્ચા કરીએ છીએ.
અને આ બધી માહિતી કોના માટે છે?
જુઓ, નીતિ ઘડનારાઓ, શિક્ષકો, શાળા સંચાલકો, જાગૃત વાલીઓ અને એવા દરેક નાગરિક માટે જે શિક્ષણ વ્યવસ્થાને સુધારવામાં રસ ધરાવે છે અને આ મુદ્દાને ખરેખર ઊંડાણથી સમજવા માંગે છે, માત્ર ઉપરછલ્લી હેડલાઇન્સથી આગળ વધવા માંગે છે.
ચાલો તો પછી આ વિષયમાં વધુ ઊંડા ઉતરીએ. સૌથી પહેલી અને મહત્વની વાત જે સમજવી જરૂરી છે તે એ કે શાળા પસંદગી એ કોઈ એક ચોક્કસ વસ્તુ નથી.
ના, એ તો એક છત્રી જેવો શબ્દ છે જેની નીચે ઘણા અલગ અલગ મોડલો આવે છે.
બરાબર. જેમ કે એક છે ખાનગી શાળા વાઉચર.
હા, આમાં સરકાર અમુક રકમનું વાઉચર આપે જેનો ઉપયોગ વાલી પોતાના બાળકની ખાનગી શાળાની ફી ભરવા માટે કરી શકે. પછી છે ચાર્ટર શાળાઓ.
આ શાળાઓને ભંડોળ તો સરકાર પાસેથી મળે છે, પણ સંચાલન ખાનગી સંસ્થાઓ કરે છે અને એમને નિયમોમાં વધુ છૂટછાટ અને સ્વાયત્તતા મળે છે પરંપરાગત સરકારી શાળાઓ કરતાં.
બરાબર. એ જ રીતે મેગ્નેટ શાળાઓ પણ છે. આ સરકારી શાળાઓ જ હોય પણ તે કોઈ ખાસ વિષય કે થીમ પર ધ્યાન કેન્દ્રિત કરે, જેમ કે વિજ્ઞાન, કળા વગેરે.
એમનો હેતુ વિવિધ પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓને આકર્ષવાનો હોય છે. અને છેલ્લે ઓપન એનરોલમેન્ટ નીતિઓ છે.
હા, જે વિદ્યાર્થીઓને તેમના રહેણાંક વિસ્તારની બહારની સરકારી શાળામાં પણ ભણવાની છૂટ આપે છે, જો ત્યાં જગ્યા હોય તો.
અહીં સમજવા જેવો મુદ્દો એ છે કે આ દરેક મોડેલની કાર્યપદ્ધતિ અને નિયમો અલગ છે
અને તેથી તેમની અસરો પણ જુદી જુદી હોઈ શકે છે. આ બધાને શાળા પસંદગી કહીને એક જ લાકડીએ હાંકવાથી આપણે સ્પષ્ટ ચિત્ર મેળવી શકતા નથી. ઘણીવાર ચર્ચાઓ આ કારણે જ ગૂંચવાઈ જાય છે.
હવે જો આપણે થોડો ઇતિહાસ જોઈએ તો આ વિચારના મૂળ ક્યાં છે?
જાણીતા અર્થશાસ્ત્રી મિલ્ટન ફ્રીડમેને છેક 1955માં આ વિચાર રજૂ કર્યો હતો. એમનો તર્ક મુક્ત બજાર જેવો હતો કે જો વાલીઓને પસંદગી મળશે તો શાળાઓ વચ્ચે સ્પર્ધા વધશે અને ગુણવત્તા સુધરશે.
ત્યાર પછી 1983માં અમેરિકામાં એક પ્રભાવશાળી રિપોર્ટ આવ્યો. એણે કહ્યું કે અમેરિકી શિક્ષણ વ્યવસ્થા ગંભીર કટોકટીમાં છે.
હા, અને એનાથી મોટા પાયે સુધારા માટે દબાણ વધ્યું અને સમય જતાં શાળા પસંદગીના સમર્થનમાં એક વિચિત્ર ગઠબંધન બન્યું. એમાં મુક્ત બજારના હિમાયતીઓ હતા, ધાર્મિક જૂથો હતા,
જેઓ ધાર્મિક શાળાઓ માટે સરકારી મદદ ઇચ્છતા હતા.
બરાબર. અને શહેરી વિસ્તારોની નિષ્ફળ જતી સરકારી શાળાઓમાં ભળતા ગરીબ અને લઘુમતી વિદ્યાર્થીઓના હિત માટે લડતા કાર્યકરો પણ જોડાયા.
એ રસપ્રદ છે કે કેવી રીતે અલગ અલગ હેતુઓ ધરાવતા જૂથો એક મુદ્દા પર ભેગા થયા. પણ પછી એવું પણ થયું હશે કે શરૂઆતમાં જે ચળવળ કદાચ સમાનતા પર વધુ કેન્દ્રિત હતી તે ધીમે ધીમે બજાર આધારિત સિદ્ધાંતો સાથે વધુ જોડાઈ ગઈ.
હા, એના કારણે આંતરિક તણાવ પણ રહ્યા જશે. હવે આવીએ એ સવાલ પર જે બધાના મનમાં હોય છે. શું આ બધી પસંદગીની વ્યવસ્થાઓથી વિદ્યાર્થીઓના ભણતરમાં, ખાસ કરીને પરીક્ષાના માર્ક્સમાં કોઈ સુધારો થાય છે?
આ મોટો સવાલ છે.
અને ગાર્સિયાનું સંશોધન બહુ સ્પષ્ટપણે કહે છે કે આનો જવાબ સીધો હા કે નામાં નથી. પુરાવા ખૂબ જ મિશ્ર છે.
વાઉચર કાર્યક્રમોની વાત કરીએ તો શરૂઆતના કેટલાક નાના અભ્યાસોમાં એવું જોવા મળ્યું હતું કે તેનાથી અમુક વિદ્યાર્થીઓ, ખાસ કરીને આફ્રિકન અમેરિકન વિદ્યાર્થીઓને થોડો ફાયદો થયો હતો.
હા, પણ પછીથી જે મોટા અને વધુ વિશ્વસનીય અભ્યાસો થયા તેમાં વાઉચરનો ઉપયોગ કરનારા અને સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓના ટેસ્ટ સ્કોરમાં કોઈ ખાસ મોટો તફાવત જોવા મળ્યો નહીં.
એટલું જ નહીં, અમુક રાજ્યો જેવા કે લુઇસિયાના અને ઓહાયોમાં તો આશ્ચર્યજનક પરિણામો આવ્યા. ત્યાં વાઉચર લઈને ખાનગી શાળામાં ગયેલા વિદ્યાર્થીઓનો દેખાવ રાજ્યની પરીક્ષાઓમાં શરૂઆતમાં તો સરકારી શાળાના વિદ્યાર્થીઓ કરતાં પણ ખરાબ રહ્યો.
હા, એ પરિણામોએ પસંદગીના સમર્થકોને પણ વિચારતા કરી દીધા હતા. હવે વાત કરીએ ચાર્ટર શાળાઓની.
એમનું શું છે?
સરેરાશ રીતે જોઈએ તો એમનો શૈક્ષણિક દેખાવ લગભગ પરંપરાગત સરકારી શાળાઓ જેવો જ છે. પણ આ સરેરાશ શબ્દ થોડો ભ્રામક છે.
કેમ?
કારણ કે ચાર્ટર શાળાઓમાં ખૂબ જ ભિન્નતા છે. એક તરફ KIPP જેવા અત્યંત સફળ નેટવર્ક છે જેમણે ગરીબી અને વંચિત વિદ્યાર્થીઓ માટે ઉત્તમ પરિણામો લાવી બતાવ્યા છે.
હા, એમના નામ સાંભળ્યા છે.
તો બીજી તરફ ઘણી બધી ચાર્ટર શાળાઓ, ખાસ કરીને જે નફો કરવાના હેતુથી ચાલે છે અથવા જે સંપૂર્ણપણે ઓનલાઈન છે, તેમનો દેખાવ ઘણો નબળો રહ્યો છે અને ઘણી શાળાઓને તો બંધ પણ કરવી પડી છે.
ખરાબ પરિણામો કે નાણાકીય ગેરરીતિઓને કારણે?
બરાબર. એટલે અહીં પણ કોઈ એક સમાન ચિત્ર નથી.
તો આ બધા પુરાવાનો સાર શું નીકળે?
સાર એ જ કે ગાર્સિયા સ્પષ્ટ કરે છે કે શાળા પસંદગી એ શૈક્ષણિક સિદ્ધિ સુધારવા માટે કોઈ તૈયાર ચમત્કારિક ઉપાય નથી. કોઈ જાદુઈ છડી નથી, ભલે ગમે તેવા દાવા કરવામાં આવે. વાસ્તવિક ડેટા બતાવે છે કે અસરો મોટાભાગે મર્યાદિત, મિશ્ર અને પરિસ્થિતિ આધારિત હોય છે.
પણ શું ફક્ત ટેસ્ટ સ્કોર જ મહત્વના છે? બીજા પાસાઓ પણ છે ને?
ચોક્કસ. જેમ કે સ્પર્ધાની અસર. શું ખાનગી અને ચાર્ટર શાળાઓની હાજરીથી સરકારી શાળાઓ પર પોતાની ગુણવત્તા સુધારવાનું દબાણ આવે છે?
હા, એવો તર્ક તો અપાય છે.
સંશોધન કહે છે કે હા, થોડી અસર થાય છે, પણ તે સામાન્ય રીતે બહુ મોટી નથી હોતી. એવું નથી કે એનાથી સરકારી શાળાઓમાં રાતોરાત પરિવર્તન આવી જાય.
અને એક ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે, વિભાજન અને સમાનતાનો. શું શાળા પસંદગીને કારણે સમાજમાં વંશીય અને આર્થિક ધોરણે શાળાઓનું વિભાજન વધે છે?
આનો જવાબ પણ સીધો નથી, જટિલ છે. અમુક વાઉસર કાર્યક્રમોમાં એવું જોવા મળ્યું છે કે વિદ્યાર્થીઓ વધુ વિભાજિત સરકારી શાળાઓમાંથી ઓછી વિભાજિત ખાનગી શાળાઓમાં ગયા, એટલે કે એણે વિભાજન ઘટાડ્યું.
પણ ચાર્ટર શાળાઓના કિસ્સામાં ઘણીવાર ઉલટું પણ બને છે, ખરું ને?
હા, એવું બને છે કે શાળાના સ્તરે વિભાજન વધી જાય છે, કારણ કે તેઓ કોઈ ચોક્કસ સમુદાય કે વર્ગના વિદ્યાર્થીઓને વધુ આકર્ષી શકે છે. અને અહીં બે મોટી સમસ્યાઓ નડે છે. એક, પરિવહનની સગવડનો અભાવ.
અને બીજું, માહિતીનો અભાવ.
બરાબર. જે પરિવારો પાસે સાધનો, સમય કે માહિતી નથી, તેમના માટે પસંદગીનો વિકલ્પ હોવા છતાં ન હોવા બરાબર છે.
આ મુદ્દો ખરેખર મહત્વનો છે. દાર્સિયા ભાર મૂકે છે કે જો આપણે ઈચ્છીએ કે પસંદગીથી સમાનતા વધે, તો કાર્યક્રમની ડિઝાઇનમાં જ તેના માટે ખાસ જોગવાઈ કરવી પડે.
જેમ કે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે મફત પરિવહનની વ્યવસ્થા કરવી, અથવા પ્રવેશ માટે એવી લોટરી સિસ્ટમ બનાવવી જેમાં ગરીબ કે વંચિત વિદ્યાર્થીઓને પ્રાધાન્ય મળે.
વગર વિચારે લાગુ કરવાથી ફાયદા કરતા નુકસાન વધુ થઈ શકે છે એમ લાગે છે.
એકદમ સાચી વાત. ટેસ્ટ સ્કોર સિવાય બીજા પરિણામો જોઈએ તો વાલીઓનો સંતોષ એક એવો મુદ્દો છે જ્યાં પસંદગી કાર્યક્રમો લગભગ હંમેશા સારો દેખાવ કરે છે.
હા, એ તો સ્વાભાવિક છે. જે વાલીઓ પોતાની પસંદગીની શાળામાં બાળકને મોકલે છે, તેઓ સામાન્ય રીતે વધુ ખુશ અને સંતુષ્ટ હોય છે. કદાચ એટલા માટે કે તે શાળા તેમની માન્યતાઓ કે અપેક્ષાઓ સાથે વધુ મેળ ખાતી હોય.
બિલકુલ. પણ તેની સામે નાગરિક મૂલ્યોનો પ્રશ્ન ઊભો થાય છે.
એ કેવી રીતે?
જો દરેક જણ પોતાની પસંદગીની, કદાચ પોતાના જેવા જ લોકોની શાળામાં ભણશે, તો શું તેનાથી સમાજમાં સહિષ્ણુતા, વિવિધતા પ્રત્યે આદર અને લોકશાહી નાગરિકતાના જે સહિયારા મૂલ્યો છે તેને નુકસાન નહીં પહોંચે?
હા, એ ચિંતા તો રહે. જો કે પુરાવા અહીં પણ મિશ્ર છે એમ કહેવાય છે. કેટલીક ખાનગી શાળાઓ, ખાસ કરીને કેથોલિક શાળાઓ, નાગરિક શિક્ષણમાં સારો દેખાવ કરતી જોવા મળી છે.
અને એક બહુ જ વ્યવહારુ મુશ્કેલી છે, માહિતીની સમસ્યા. બજારનો સિદ્ધાંત એમ કહે છે કે ગ્રાહક પાસે પૂરતી માહિતી હોય તો તે સારો નિર્ણય લઈ શકે. પણ શિક્ષણ જેવી જટિલ બાબતમાં શું વાલીઓ પાસે ખરેખર પૂરતી અને સાચી માહિતી હોય છે?
એ મોટો પ્રશ્ન છે. ઘણીવાર, ખાસ કરીને ઓછી આવક ધરાવતા કે ઓછું ભણેલા વાલીઓ માટે કઈ શાળા સારી છે, અરજી કેવી રીતે કરવી, નિયમો શું છે, આ બધું સમજવું અને કરવું ખૂબ મુશ્કેલ હોય છે. એમની પાસે સમય, સંસાધનો કે સામાજિક સંપર્કોનો અભાવ હોય છે.
હા, આ સીધો જ ગુણવત્તા નિયંત્રણ અને જવાબદારીના પ્રશ્ન તરફ લઈ જાય છે.
એટલે કે જો વાલીઓ જ નક્કી કરશે કે કઈ શાળા ચાલશે અને કઈ નહીં, તો શું તે પૂરતું છે? ગાર્સિયા કહે છે કે ના.
કેમ?
કારણ કે વાલીઓ કદાચ શૈક્ષણિક ગુણવત્તા સિવાય બીજા કારણોસર પણ શાળા પસંદ કરી શકે છે, અથવા એમની પાસે સાચી માહિતી ન પણ હોય.
તેથી માત્ર વાલીઓની પસંદગી પર આધાર રાખવાને બદલે સરકાર દ્વારા યોગ્ય દેખરેખ અને જવાબદારી નક્કી કરવાના નિયમો હોવા અત્યંત જરૂરી છે. જેમ કે શાળાઓના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવું.
અને જો કોઈ ચાર્ટર શાળા કે વાઉચર મેળવતી ખાનગી શાળા સતત ખરાબ દેખાવ કરતી હોય, તો તેની સામે પગલાં લેવાની વ્યવસ્થા હોવી જોઈએ.
જો કે નબળી શાળાને બંધ કરવી એ કહેવું સહેલું છે, કરવું રાજકીય રીતે ખૂબ મુશ્કેલ હોય છે. એટલે કદાચ બજાર અને સરકારી નિયમન બંનેનું મિશ્રણ ધરાવતો કોઈ રસ્તો શોધવો પડે, હાઇબ્રિડ અભિગમ જેને કહીએ.
અને છેલ્લે આ બધાની ઉપર છે રાજકારણ. શાળા પસંદગીનો મુદ્દો આટલો વિવાદાસ્પદ કેમ છે?
કારણ કે તેમાં ઘણા શક્તિશાળી હેતુ જોડાયેલા છે. શિક્ષકોના સંઘો, ખાનગી શાળાના સંચાલકો, વ્યાવસાયિક સંગઠનો, ધાર્મિક સંસ્થાઓ, નાગરિક અધિકાર જૂથો, દરેકના પોતાના હિત અને પોતાની વિચારધારા છે.
રાજકીય પક્ષોના વલણ પણ બદલાતા રહે છે અને મોટા ધનિક દાતાઓ અને હિમાયતી જૂથો એડવોકેસી ગ્રુપ્સ નીતિઓને પ્રભાવિત કરવામાં ખૂબ મોટી ભૂમિકા ભજવે છે.
હા, અને આ મુદ્દો સ્વતંત્રતા, સમાન તક, સ્થાનિક નિયંત્રણ અને ધર્મ અને રાજ્ય વચ્ચેના સંબંધ જેવા મૂળભૂત મૂલ્યોને સ્પર્શે છે. આ જ કારણ છે કે તે આટલો ભાવનાત્મક અને રાજકીય રીતે વિભાજનકારી બની રહ્યો છે.
વાહ, આ તો ખરેખર બહુ જટિલ અને બહુસ્તરીય ચિત્ર છે. તો ગાર્સિયાના ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાંથી આપણે કયા મુખ્ય સંદેશાઓ તારવી શકીએ? મને લાગે છે કે પહેલો અને સૌથી મહત્વનો સંદેશ છે, સંદર્ભ ખરેખર મહત્વનો છે.
એટલે કે કોન્ટેક્સ્ટ મેટર્સ.
બરાબર. કોઈ એક નીતિ બધે સરખી રીતે કામ નથી કરતી. જે અમેરિકાના કોઈ એક રાજ્યમાં સફળ થાય તે જરૂરી નથી કે બીજા રાજ્યમાં કે પછી ધારો કે ભારતમાં પણ સફળ થાય. સ્થાનિક પરિસ્થિતિ, સમાજ અને અમલીકરણની રીત ખૂબ જ મહત્વની છે.
બીજો એક મુખ્ય વિચાર જે ઉભરી આવે છે તે સમાનતાની બેધારી તલવાર જેવો છે. શાળા પસંદગીનો ઉપયોગ સમાનતા વધારવા માટે પણ થઈ શકે છે.
જેમ કે ગરીબ વિદ્યાર્થીને સારી શાળામાં તક આપીને.
હા, અને સમાનતા ઘટાડવા માટે પણ થઈ શકે છે, જો તેનાથી સાધન સંપન્ન લોકો જ વધુ ફાયદો ઉઠાવે. બધો આધાર તેની ડિઝાઇન પર છે. જો સમાનતાનું ધ્યાન રાખીને ખાસ પગલાં ન લેવામાં આવે તો તે હાલની અસમાનતાઓને વધુ ઘેરી બનાવી શકે છે.
ત્રીજો મુદ્દો મને એ લાગ્યો કે અમલીકરણ ઈરાદા કરતાં વધુ મહત્વનું છે. ઇમ્પ્લિમેન્ટેશન ઓવર ઇન્ટેન્ટ. કાગળ પર નીતિ ગમે તેટલી સારી લાગે પણ જો તેને જમીન પર યોગ્ય રીતે લાગુ ન કરવામાં આવે તો ધાર્યા પરિણામો નથી મળતા.
હા, નાની નાની બાબતો જેવી કે અરજી પ્રક્રિયા કેટલી સરળ છે, વાલીઓને માહિતી કેવી રીતે મળે છે, પરિવહનની સુવિધા છે કે નહીં, આ બધું પરિણામ પર મોટી અસર પાડે છે.
ચોથો સંદેશ સ્પષ્ટ છે, પુરાવા વિચારધારા કરતાં વધુ મહત્વના છે અને અહીં કોઈ જાદુઈ છડી નથી.
બિલકુલ. ઘણીવાર આ મુદ્દે મોટા મોટા દાવાઓ અને વચનો આપવામાં આવે છે, પણ ગાર્સિયાનું સંશોધન બતાવે છે કે વાસ્તવિક અસરો મર્યાદિત, મિશ્ર અને સંદર્ભ આધારિત છે. આ કોઈ રામબાણ ઇલાજ નથી જે શિક્ષણની બધી સમસ્યાઓ હલ કરી દેશે. નીતિઓ નક્કર પુરાવા પર આધારિત હોવી જોઈએ, માત્ર રાજકીય નારાઓ પર નહીં.
અને પાંચમું જે મને ખૂબ મહત્વનો લાગ્યો, શિક્ષણ એ કોઈ સામાન્ય બજાર જેવી ચીજ નથી. આપણે સાબુ કે ટૂથપેસ્ટ ખરીદતા હોઈએ તેમ શાળા પસંદ નથી કરી શકતા.
સાચી વાત છે. અહીં માહિતીની અસમાનતા છે. શાળા બદલવાનો નિર્ણય બાળકનો ભવિષ્ય પર મોટી અસર કરે છે અને શિક્ષણનો હેતુ માત્ર વ્યક્તિગત લાભનો નથી પણ સારા નાગરિકો તૈયાર કરવાનો પણ છે. આ બધી બાબતો બતાવે છે કે શિક્ષણને માત્ર બજારના નિયમોથી ચલાવવાની મર્યાદાઓ છે.
અને આ બધા મુદ્દાઓ ભલે અમેરિકન સંદર્ભમાં ચર્ચાયા હોય તે ભારતમાં પણ શિક્ષણ નીતિની ચર્ચાઓ માટે એટલા જ પ્રસ્તુત છે, નહીં?
ચોક્કસ. આપણે ત્યાં પણ નવી શિક્ષણ નીતિ આવી છે, ખાનગી શાળાઓ વધી રહી છે, ઓનલાઈન શિક્ષણના વિકલ્પો છે, ત્યારે માત્ર પ્રચાર કે દાવાઓ પર જવાને બદલે આવી નીતિઓની વાસ્તવિક અસરો શું થાય છે, ખાસ કરીને સમાનતા, ગુણવત્તા અને પહોંચ પર, તેનું મૂલ્યાંકન કરવું ખૂબ જરૂરી છે.
ગાર્સિયાના વિશ્લેષણમાં અમુક વાક્યો કે વિચારો એવા છે જે ખરેખર મનમાં ચોંટી જાય છે. શું આપણે કેટલાક એવા મુખ્ય વિચારો પર વાત કરી શકીએ?
ચોક્કસ. એક વિચાર જે મને ખૂબ ગમ્યો તે આ છે, શાળા પસંદગી એ એક નીતિ નથી પરંતુ નીતિઓનો સમૂહ છે. દરેકની પોતાની અલગ પદ્ધતિઓ, લક્ષ્યો અને સંભવિત અસરો હોય છે.
હા, આ આપણને યાદ અપાવે છે કે શાળા પસંદગી કહીને બધું ભેગું ન કરી દેવું જોઈએ, પણ દરેક પ્રકારની નીતિને તેની વિશિષ્ટતામાં સમજવી જોઈએ.
અને બીજો એક જે ખરેખર સૂક્ષ્મતા પર ભાર મૂકે છે, પ્રશ્ન એ નથી કે તે કામ કરે છે કે નહીં, પરંતુ કોના માટે, કઈ પરિસ્થિતિઓમાં અને કયા રક્ષણાત્મક પગલાં સાથે તે કામ કરે છે.
આ સીધા હા કે ના વાળા જવાબોથી આગળ વધીને વિચારવા પ્રેરે છે.
અને બજારની મર્યાદાઓ પર આ વિચાર પણ મહત્વનો છે. બજારો પોતાની મેળે સમાનતા અને લોકશાહી મૂલ્યોની ખાતરી કરી શકતા નથી. આ સ્પષ્ટ કરે છે કે શા માટે સરકારી દેખરેખ અને નિયમન જરૂરી છે.
માત્ર બજાર પર છોડી દેવું પૂરતું નથી. અને એક વિચાર જે સમાનતાના પડકારને બરાબર ઉજાગર કરે છે તે આ છે, જે પરિવારોને શૈક્ષણિક વિકલ્પોની સૌથી વધુ જરૂર હોય છે તેઓ જ ઘણીવાર આ જટિલ પસંદગી પ્રણાલીઓને સમજવા અને તેનો લાભ લેવા માટે સૌથી ઓછા સજ્જ હોય છે.
હા, આ સીધું જ માહિતી અને સંસાધનોના અભાવની સમસ્યા તરફ આંગળી છીંદે છે. અને છેલ્લે આ એક વિચાર જે આખી ચર્ચાનો સાર આપી દે છે એમ લાગે છે. જાહેર ચર્ચા મોટાભાગે વિચારધારા અને રાજકારણથી પ્રેરિત હોય છે, પરંતુ સંશોધનના પુરાવા મર્યાદિત, મિશ્ર અને સંદર્ભ આધારિત અસરોની એક શાંત અને વધુ જટિલ વાર્તા કહે છે.
આ આપણને ભાવનાત્મક દલીલો અને વાસ્તવિક પુરાવા વચ્ચેનો ભેદ પારખવામાં મદદ કરે છે. આ બધા વિચારો ખરેખર ગહન છે. હવે સવાલ એ થાય કે આ બધી સમજણનો આપણે રોજિંદા જીવનમાં શું ઉપયોગ કરી શકીએ?
વાલીઓ માટે આ ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. જ્યારે પોતાના બાળક માટે શાળા પસંદ કરવાનો સમય આવે ત્યારે માત્ર શાળાની જાહેરાતો, દેખાવ કે પછી માત્ર ટેસ્ટ સ્કોરના આંકડા પર ન જવું.
હા, ઊંડાણપૂર્વક જોવું જોઈએ.
બરાબર. ગાર્સિયાનું સંશોધન શીખવે છે કે વધુ ઊંડા પ્રશ્નો પૂછવા જરૂરી છે. શિક્ષકોની લાયકાત અને અનુભવ કેવો છે? વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? નબળા વિદ્યાર્થીઓ માટે ખાસ મદદની વ્યવસ્થા છે? પરિવહનની સુવિધા શું છે? શું શાળા માત્ર શૈક્ષણિક જ નહીં પણ સામાજિક અને ભાવનાત્મક વિકાસ પર પણ ધ્યાન આપે છે?
અને એ યાદ રાખવું કે પસંદગીનો વિકલ્પ મળ્યો એટલે એ શાળા આપોઆપ સારી થઈ જતી નથી.
એકદમ. અને નાગરિક તરીકે પણ આ સમજ કામ લાગે. જ્યારે આપણા વિસ્તારમાં કે રાજ્યમાં શિક્ષણને લગતી કોઈ નવી નીતિ આવે, જેમ કે નવી ચાર્ટર શાળાઓ ખોલવાની વાત હોય કે વાઉચર જેવી કોઈ યોજના,
ત્યારે માત્ર રાજકીય નેતાઓના ભાષણો કે અખબારની હેડલાઇન્સ પર વિશ્વાસ કરવાને બદલે તેની વિગતો પર ધ્યાન આપવું જોઈએ.
બરાબર. શું તેમાં જવાબદારી નક્કી કરવાની કોઈ વ્યવસ્થા છે? શું સમાનતા જળવાઈ રહે તે માટે કોઈ પગલાં લેવાયા છે? શું બધી માહિતી પારદર્શક રીતે ઉપલબ્ધ છે? આપણે વધુ જાણકાર બનીને સવાલ પૂછી શકીએ છીએ.
અને જેઓ શિક્ષણ ક્ષેત્રે કામ કરે છે, જેમ કે શિક્ષકો, આચાર્યો કે નીતિ ઘડનારાઓ, તેમના માટે તો આ સંદેશ ખૂબ જ સ્પષ્ટ છે.
હા, કોઈ પણ પસંદગી આધારિત કાર્યક્રમની સફળતા માટે પુરાવા આધારિત નિર્ણય, અમલીકરણની ઝીણી વિગતો પર ધ્યાન, સમાનતા સુનિશ્ચિત કરવા માટે રક્ષણાત્મક પગલાં અને શાળાઓની કામગીરી માટે અસરકારક જવાબદારી તંત્ર, આ બધું અનિવાર્ય છે.
આ સમગ્ર વાતચીત પછી મને અંગત રીતે એવું લાગે છે કે આ મુદ્દો જેટલો સરળ દેખાય છે તેના કરતાં અનેક ગણો જ જટિલ છે. આપણે ઘણીવાર સરળ જવાબો શોધીએ છીએ, પણ શિક્ષણ જેવા ક્ષેત્રમાં કદાચ સરળ જવાબો હોતા જ નથી. અને પેલું અમલીકરણની નાની નાની વિગતો કેટલી મોટી અસર પાડી શકે છે તે વાત મને ખૂબ સ્પર્શી ગઈ.
મારા માટે સૌથી રસપ્રદ વિચાર એ સમાનતાનો વિરોધાભાસનો રહ્યો. કેવી રીતે એક જ નીતિ તેની રચનાના આધારે સમાનતા વધારી પણ શકે અને ઘટાડી પણ શકે? અને બીજું, પુરાવા પર આધાર રાખવાની વાત. આપણી આસપાસ આટલા બધા મંતવ્યોને દાવાઓ હોય ત્યારે ખરેખર શું સાચું છે તે જાણવા માટે નક્કર પુરાવા તરફ જોવું કેટલું જરૂરી છે તે ફરી એકવાર સમજાયું.
ચોક્કસ. એટલે અંતે સાર એ જ નીકળે છે કે શાળા પસંદગીની નીતિઓ વિશે ચર્ચા કરતી વખતે ઉતાવળિયા નિષ્કર્ષ પર આવવાને બદલે તેમાં રહેલી સૂક્ષ્મતાને સમજવી, પુરાવાને મહત્વ આપવું અને તેની ડિઝાઇન પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. વાત માત્ર પસંદગી આપવાની નથી, પણ એ પસંદગી કેવી રીતે કામ કરે છે અને કોના માટે કામ કરે છે તે મુખ્ય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.